જી છે પોતાના અજ્ઞાનને કારણે જ્ઞાનમય આત્માની સાથે પર્યાયમાં અનાદિકાળનો અજ્ઞાનનું પર્યાય તો સંયોગ રહેલો છે, એટલે પુણ્યને પાપના પરિણામ સંયોગ રૂપે છે. એ જીવ પણ રહ્યા નથી, એમાં દેહ છે એનો સંયોગ છે આત્માની સાથે અનાદિનો. દેહ છે તે જીવ પણ થઈને રહ્યો નથી, તો અજીવ થઈને રહેલો છે. જીવ તો એનાથી જુદો છે અનાદિનો. એવી રીતે પરાશ્રિત કે પુણપાપના પરિણામ, જીવ કષાયના પરિણામ કે કષાયની મંત્રતાના પરિણામ, સુપાશુભ ભાવો જે પ્રગટ થાય છે એ પણ આત્માની સાથે સંયોગ રૂપે રહેલા છે, પણ એ કઈ આત્માની સાથે તાદાત્મ્ય થઈને રહેલા નથી. જેમ આત્માને જ્ઞાન તાદાત્મ્ય સંબંધ છે, ટાળો ટળેલી સાકરની અંદરથી ગરપણ ન નીકળી શકે એ તો તાદાત્મ્ય સંબંધ છે, પણ સાકરમાં જે મેલ છે તો સંયોગ રૂપે છે, એ તો નીકળી જાય છે. એવી રીતે આ દેહનો સંયોગ છે, પુણ્યપાપનો પણ સંયોગ છે. સંયોગ હોવા છતાં દેહ તે જીવ નથી, જીવ એનાથી જુદો જાણનાર છે. દેહ કઈ જાણતો નથી, જીવ તો જાણે છે, દેખે છે. એવી રીતે પુણ્યપાપના પરિણામનો પણ સંયોગ છે. એ આત્માનો સ્વભાવ નથી. જેમ એ પુણ્યપાપના પરિણામ શુદ્ધાત્માથી ભિન્નપણે રહે છે, ભિન્ન થઈને રહેતા જ નથી, એનો તાદાત્મ્ય સંબંધ નથી. તાદાત્મ્ય એટલે ટાળો ટળે નહીં, એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. સાકર ને ગણ પણ તાદાત્મ્ય સંબંધ, અગ્નિ ને અગ્નિની ઉષ્ણતા એ તાદાત્મ્ય સંબંધ છે, ટાળે ટળે નહીં. જો ઉષ્ણતાનો નાશ થાય તો અગ્નિ રહેતી નથી. એવી રીતે આત્મા જ્ઞાન ને આનંદમય છે, તાદાત્મ્ય સંબંધ છે, અનાદિ અનંત. એ ટળે નહીં, જ્ઞાન આત્મા નીકળે નહીં, પુણપાપ નીકળી જાય, દેહ નીકળી જાય, આઠ કર્મનો અભાવ થઈ જાય, સ્થિત થાય પરમાત્મા. પણ સ્થિત પરમાત્મા થાય ત્યારે જ્ઞાન ને આનંદ માંથી નીકળી આવતો છે, કેમ કે સ્વભાવ અને સ્વભાવમાન એક બે વસ્તુ છે અને વિભાવ અને સંયોગ એ ભિન્ન વસ્તુ છે. છતાં સંયોગ સંબંધ દેખીને એક વ્યવહાર નહીં, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે. તો વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવતા કરાવતા હારે એડ કરે છે. બીજું સંયોગનું જ્ઞાન કરાવે વ્યવહાર કે આ દેહ છે, પણ હારે હારે શું કે દેહ તે જીવ છે એમ એડ કરી દે ભેગું. એમ કોઈને પાપ છે સંયોગ રૂપે છે એમ તો વ્યવહારથી ભાસે, પણ વ્યવહાર એમ કે એ જીવ છે, જીવના પરિણામ છે, જીવ જ એને કરે છે, જીવ જ એના ફળને ભોગવે છે. જીવ તો એને પરિણામને કરતો નથી અને એને ભોગવતો નથી, કેમ કે કરવાની શક્તિનો જ આત્મામાં અભાવ છે. આત્મા અકારક અવેદક છે, અકર્તા છે, જ્ઞાતા છે. જેમ ચક્ષુ કઈ ન કરે, કેવળ દ્રશ્ય પદાર્થ દેખે જુદે ભિન્નપણે, એમાં ભગવાન આત્માની જ્ઞાન ચક્ષુ એવી છે કે પુણ્યપાપના પરિણામ થાય, કર્મ બંધાય, કર્મ જાય, શરીર આવે શરીર જાય, એને જાણે ભિન્નપણે. એટલું જાણે એમ નહીં, જાણે જ્ઞાન એટલું જાણતું નથી, એકલું જાણે તો જ્ઞાન નથી. દેહને જાણે પણ દેહને ભિન્નપણે જાણે તો જ્ઞાન કહેવાય. કુટુંબ કબીલાને જાણે પણ મારાથી આ ભિન્ન છે, મારા નથી એમ જાણે તો વ્યવહાર સાચો, બાકી એ મારા છે તો વ્યવહાર ક્યાં નો અજ્ઞાન હો ગયા. એટલે અહીંયા વ્યવહાર નહીં બધું એ ભૂતાર કે છે કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, કરે છે પર્યાય પર્યાયને, મલિનતા થાય છે પરિણામમાં, પણ એનાથી ભિન્ન પવિત્ર પરમાત્મા જુદો છે. એ પરમાત્માની હાજરીમાં પરિણામ પુણ્ય પાપને કરે છે. શું કહ્યું? પરમાત્માની હાજરી ત્રણેય કાળ કરે. જ્યારે અજ્ઞાની એમ માને કે આ પુણ્ય પાપને હું કરું છું, એ અજ્ઞાનના સદભાવમાં પણ પરમાત્મા તો એનાથી જુદો રહેલો છે. એ અજ્ઞાન ભાવને કરતો નથી ને પુણ્ય પાપને કરતો નથી. એ તો જાણે છે આ પુણ્ય પાપ મારાથી ભિન્ન છે એમ જાણે છે. એનું જાણવાનું કામ છે પણ કરવાનું કામ કરતા નથી. જ્ઞાતા છે એવો આત્માનો સ્વભાવ, વાચનના વ્યવહાર નહીં. બીજાના ભાવને બીજાનો કહે છે. જીવને દેહને જીવ કે, રાગને જીવ કે, મતિ જ્ઞાનના ભેદને પર્ય કે, એમ અન્યથા કથન કરે. અહીં નીકળ જાઓ. તમે અમૃતલાલ ભાઈ અહીંયા આવી જાઓ ને. ખબર પડે જીગા છે. બસ બસ આકડે બુકડે સમાવતા હોય તો ભવિષ્યમાં કદાચ પગકાર પણ આવી જશે. પછી તમે એને કઈ ભણજો મને. મોદી સાહેબ સમાચાર લેવા છે. વ્યવહાર નહીં, બધી જૂઠી વાત કરે છે એમ. મકાન આત્માનું નથી, છતાં એમ કહે કે આ મકાન મીઠાભાઈ નું છે. દુકાન મીઠાભાઈ ની નથી, છતાં મીઠાલાલ પેલેસ લખે. ખોટું, સો ટકા ખોટું. એમાં એક ટકો સાચું છે?
એક ટકો.
આત્મા તો જ્ઞાનમય છે ને. જ્ઞાન છે તે આત્માનું છે એ વાત સાચી છે, પણ દુકાન આત્માની છે? માતા પિતા, પુત્ર પુત્રી, ભાઈ ભગીની એ કોઈ આત્માની ચીજ નથી. આત્માની બહાર હોય આત્માનું ન હોય એક, અને આત્મામાંથી નીકળી જાય તે પણ આત્માનું ન હોય. અને આત્માથી કોઈ કાળે નીકળે નહીં, કાયમ રહે અનાદિ અનંત, તે ચીજ આત્માની છે. જ્ઞાન ને આનંદથી ભરેલો આત્મા પરમાત્મા બિરાજમાન છે અંદર. દેવળમાં પણ દેહથી ભિન્ન અત્યારે આ કાળમાં સમ્યક દર્શન થઈ શકે છે. અને ચારિત્ર પણ પાંચમા છઠ્ઠા સાતમા ગુણ સ્થાન સુધી આવી શકે છે. મોક્ષ નથી પણ મોક્ષ નું કારણ છે. બુકિંગ થઈ શકે છે મોક્ષ નું. અલ્પકાળમાં મોક્ષ થાય એક વખત આત્માના દર્શન કરે તો. બાકી આત્માના દર્શન વિના ગમે એટલી ક્રિયાકાંડ કરે જગત, એ બધું અજ્ઞાનમાં જાય છે ભાઈ. એ કઈ જ્ઞાનની ક્રિયા નથી. જ્ઞાન તો એનું નામ કે જે આત્માને પ્રતીત કરે એનું નામ જ્ઞાન. દેવગુરુ શાસ્ત્ર ને જાણે તે જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. એનાથી જુદું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન થી પણ જુદું જ્ઞાન છે. અને એ જ્ઞાન બધા માંથી પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં રાગાદી ક્રોધાદી પણ જણાય ને, એ જ્ઞાનમાં ભગવાન આત્મા પણ જણાય છે. આમ છે આ જ્ઞાયક ભાવ જીવ તત્વ છે. આ પુણ્ય પાપ આશ્રવ બંધ એ બધું તે હજી બધું અહીંયા છે. આ ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગ બે ને જાણે છે. અજ્ઞાની પાસે પણ ઉપયોગ લક્ષણ છે, પ્રગટ થાય છે. એ ઉપયોગમાં બે પદાર્થનો પ્રતિભાસ થાય છે, સ્વ અને પર. સ્વ એટલે શુદ્ધાત્મા અને પર એટલે પુણ્ય પાપના પરિણામ, આઠ કર્મ, શરીર, બારનો લોકાલોક, ચંદ્રવ્ય એ બધું પર છે. પર પણ જણાય ને સ્વ પણ એમાં જણાય છે એવું જ્ઞાન પ્રગટ થાય છે. એકલો મિથ્યાત્વ પ્રગટ થતું નથી, એકલો રાગ પ્રગટ થતો નથી, બાજી આત્મા છે. રાગે પ્રગટ થાય અને જ્ઞાયક પણ એમાં જણાય છે. જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ લક્ષણ છે. એને ચેત્ય ચેતક ભાવ કહેવામાં આવે છે. ચેત્ય એટલે જ્ઞેય રાગ અને ચેતક એટલે જાણનાર જ્ઞાનમય આત્મા. હવે એ વખતે જયારે એ જ્ઞાનની પર્યાયમાં ક્રોધ પણ જણાય છે અને જાણનાર એવો જ્ઞાય પણ જણાય છે, પણ એનું લક્ષ્ય બહાર ઉપર છે, દેહ ઉપર ને કર્મ ઉપર ને રાગ ઉપર. એટલે મને આ જણાય છે, આ જણાય છે, એને જાણીને એ હું છું એમ જાણેલાનું સંતાન, જાણેલાનું સંતાન કરે છે. પણ જયારે એની યોગ્યતા પાકે અને ગુરુ ગમ મળે અને કોઈ કુદરતી આ સત્ય વાણી મળવી એ મુશ્કેલ. ચક્રવર્તી કરતા પણ જેના પુણ્ય અનંત ગણા પુણ્ય વધી જાય, આ પુણ્યની વાત છે, ત્યારે તો સાચી વાણી કાન ઉપર. એ તો પુણ્યનું કામ થયું, એમાં પુરુષાર્થ નથી કાંઈ. પછી પુરુષાર્થ જ્ઞાન ભિન્ન રાગ, ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગ નથી. રાગના સદભાવ વખતે રાગ ઉપયોગથી ભિન્ન છે. હવે ઉપયોગથી ભિન્ન છે તો ભગવાન આત્માથી તો ભિન્ન હોય, એમાં તને શંકા શું પડે છે? હવે હવે એમ એમ જયારે જાણે કે જે આ જ્ઞાનમાં પર જણાય છે અને સ્વ જણાય છે, એમાં સ્વ શું ને પર શું એનું ભેદ જ્ઞાન કરવાનું છે. કે જાણનાર ગણાય છે નાયક તે હું છું, અને આ દેહાદી ને રાગ ને પર ગણાય છે એ મારા ભાવો નથી, એ પારકા ભાવો છે એમ જાણી ભેદ જ્ઞાન કરી પર્યાય ઉપરથી લખ છોડી અને દ્રવ્ય ઉપર લક્ષ આવે તો એને આત્માનો સાક્ષાત અનુભવ થાય. આ કાળે, આ કાળે અનુભવ થાય પંચમ કાળમાં, જેને આત્મદર્શન કહેવામાં આવે છે, અથવા અન્યમાંથી જેને આત્મ સાક્ષાત્કાર શબ્દ વાપરે છે, એ પ્રત્યક્ષ અનુભવ થાય. ઓ પરોક્ષ ની વાત નથી, પ્રત્યક્ષ આનંદ વેદાય એને, પોતે જાણે. સાકરજી ઉપર મૂકે, કોઈને પૂછે કે આ ગળી છે કે ખાટી છે કે કડવી છે, પૂછે જ નહીં કોઈને. એમ જ એને અંતર્મુખ થઈને અંતર્દ્રષ્ટિ વડે ચૈતન્ય પરમાત્માને નિહાયેલો અવલોકો અને અનુભવમાં લીધો કે જાણનાર તે જ હું છું, કરનાર હું નથી, અને જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. એમ કર્તૃત્વ બુદ્ધિ છોડી ને પરનું જ્ઞેયત્વ છોડી અને આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય ને આત્મા જ જ્ઞાતા છે એમાં ભેદ પણ અનુભવ કરે તો ભવનો અંત આ કાળમાં આવી જાય. એવી ચીજ આમાં છે. વ્યવહાર બધો અભૂતાર છે. અજીવ ને જીવ કહે, ગુણપાપ ને જીવ કહે, ઘરે પર્યાય પર્યાય ને, સમ્યક દર્શન ની પર્યાય પર્યાય ને કરે છે, આત્મા સમ્યક દર્શન ને કરતો નથી. રાગ ને ન કરે તો કઈ નહીં, રાગ ને કરે તો સંસાર વધે. રાગ ને કરવો નથી અમારે, હવે અમારે સમ્યક દર્શન ને પ્રગટ કરવું છે. કે સમ્યક દર્શન સહજ થાય છે કરવાથી થતું, કેમ કે કરવાની શક્તિનો જ અભાવ છે આત્મામાં. જાણવાની પૂરી શક્તિ છે અને કરવાની શક્તિનો પૂરો અભાવ છે. બંધને ન કરે ને મોક્ષ ને પણ, બંધના કારણને પણ ન કરે ને મોક્ષ ના કારણને પણ કરે. જાણે બધાને પણ કરે કઈ નહીં. જાણે એટલે ઉપયોગ ને આત્મામાં લગાડીને આત્માને જાણતા જાણતા લોકાલોક એમાં જણાય જાય. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, પરિણામ મારા કર્યા વિના થયા જ કરે છે. આત્મા પરિણામ ને કરે તો પરિણામ થાય એ વસ્તુસ્થિતિ નથી. પરિણામ સારા ખરાબ કોઈ પણ, અધર્મ ધર્મ કે પુણ્ય પાપ, કોઈ પણ પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને એ પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે. એનો હું કરનાર પણ નહીં, એનો જાણનાર પણ નહીં, અને જણાયા વગર રહે પણ નહીં. આત્માને જાણતા પરિણામ જણાય જાય. પરિણામ ને જાણવા જાય તો આત્મા એ ન જણાય ને પરિણામ સમ્યક પ્રકારે ન જણાય, ન જણાય. આ તો ઉપયોગમાં બધાને ક્રોધ ભિન્નપણે જણાય છે કે ક્રોધ થયો કે કોને જાણ્યું, તો મેં જાણ્યું કે જાણ્યું, તમે કે ક્રોધ જાણ્યું, તો ભિન્નપણે જાણે કે અભિન્નપણે જાણે. એ ભિન્નપણે ક્યારે જણાય, કે જ્ઞાનમાં અભિન્નપણે આત્મા જણાય, તો આત્મા અભિન્નપણે ન જણાય તો ક્રોધ ભિન્નપણે ન જણાય. ક્રોધ ને જ્ઞાન ને એક માને, અજ્ઞાન થઈ ગયું એકત્વ. માટે અહીંયા કહે છે કે બધું અભૂતાર છે, ખોટી વાત કરે છે, અજીવને જીવ કહે છે, પુણપાપને જીવ કહે છે, દયાદાનના પરિણામ થયા એને જીવે કર્યાને જીવ છે, જીવથી અનન્ય છે, ખોટી વાત છે, જીવથી અન્ય છે, જ્ઞાન આત્માથી અનન્ય છે અને ભગવાનની પૂજાના પરિણામ આત્માથી સર્વથાભિન્ન છે અને જ્ઞાન પ્રગટ થાય છે આત્માને જાણતું તે કથનચિત નવીન છે એ પણ સર્વથાભિન્ન નથી. આવે આર્ય જીવને ભગવાનના દર્શનના પૂજાના ભાવ આવે, જાત્રાના વિકલ્પો આવે ખરા, સમજી ગયા, પણ ભિન્નપણે જાણવા યોગ છે. પણ અભિન્નપણે જાણ્યા પછી, આત્માને અભિન્નપણે જાણ્યા પછી એ જ્ઞાનનું જ્ઞેય વ્યવહારે થાય. જ્ઞાનનું જ્ઞેય આત્મા નિશ્ચયથી થાય, સાંભળજો, જ્ઞાનમાં ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય નિશ્ચયથી થાય, અંતરમાં જઈને આત્માના દર્શન કરે તો પછી પરિણામને જાણે વ્યવહાર કહેવામાં આવે છે. પેલો પ્રથમ આત્માને જાણો, જાણી શકાય છે આ કાળમાં, અરે પરોક્ષપણે જણાઈ રહ્યો છે, પરોક્ષપણે જણાય છે એટલે પ્રત્યક્ષ થઈ જાય છે. અરે બીજું તો જણાતું જ નથી, બીજા પદાર્થો જ્ઞાનનું જ્ઞેય જ નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. આત્મ જ્ઞાનનું જ્ઞેય તો ભગવાન એકલો આત્મા છે. કર્તાનું કર્મ તો નથી રાગ, પણ જ્ઞાનનું જ્ઞેય પણ
નથી.
રાગ ને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું જાણતો
નથી,
હું તો મારા આત્માને જાણું છું. જાણતા જાણતા ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નો વિષય બધું જાણ્યા વિના એમ કેવળીનું છે, એમ શુદ્ધ જ્ઞાનીનું છે. જાણવાની પ્રક્રિયા કેવળી જેવી જ છે, આમ આમ નથી જાણતો, આમ આમ કરીને જાણે નહીં, આમ ને જાણતા જાણતા બધું જણાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન બે ભાગલા પડી છે, અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એ આત્માથી ભેદ છે. પેલા પુસ્તક નવા અહીંયા છે કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નો વિષય છે નવા, છે ને, ઊંઘીભાઈ ને કામ છે. શું કે છે પ્રભુ કે છે, આ તો પરમાત્માની વાણી છે, સર્વજ્ઞની લોકનો ભાત, એની દ્વિધનીમાં આવી વાત ભગવાને જીલી. અને આ વાત હવે એનો દ્રષ્ટાંત આપે છે ભેદ જ્ઞાનનું. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. સ્વભાવ અને વિભાવ ભિન્ન ભિન્ન છે, સ્વભાવ અને વિભાવ એક નથી, સ્વભાવ અને સ્વભાવવાન એક છે, સ્વભાવ અને સ્વભાવવાન એક છે. સ્વભાવ એટલે જ્ઞાન, સ્વભાવવાન એટલે આત્મા, એ એકમેક છે, પણ સ્વભાવ અને વિભાવ એ ભિન્ન ભિન્ન છે. એનો દ્રષ્ટાંત આપે, જેમ પ્રબળ કાદવ ના મળવાથી જેવી રીતે પ્રબળ કાદવ ના મળવાથી દ્રષ્ટાંત ત્રીજી લીટી છે, કાદવ ના મળવાથી જેનો એટલે પાણીનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે. અભાવ નથી જો પાણીની સ્વચ્છતાનો અભાવ ન થાય, માટીના સંગે પાણીની પર્યાય મલિન થઈ બરાબર છે, પણ મલિન પર્યાય જયારે થાય છે ત્યારે મલિન પર્યાય ઉપર જેને દ્રષ્ટિ છે એને એનાથી ભિન્ન, મલિન પરિણામથી ભિન્ન પાણીનો સહજ એક સ્વભાવ દેખાતો નથી. પર્યાય ઉપર દ્રષ્ટિ છે એટલે દ્રવ્ય દેખાતું નથી, પણ દ્રવ્યનો અભાવ નથી થયો, તિરભાવ થયો છે એને દેખાતો નથી, દ્રષ્ટિ ફેરે ફેર છે. એને ગૌણ કરે પાણીની પર્યાયનો લક્ષ છોડી દે અને એનાથી ભિન્ન પાણીને જુએ, આ પાણી તો એક કાળે સ્વચ્છ છે, પાણી મલિન ન થાય, પાણીની પર્યાય મલિન થઈ, ખરેખર માટીની પર્યાય મલિન છે, પાણીની પર્યાય મલિન, કેમ કે જેવું સામાન્ય વિશેષ હોય સામાન્યથી વિશેષ જુદું પડે તો એ પાણી ની પર્યાય નથી, એ પર્યાય તરીકે પણ તારી ભૂલ થાય છે. તું પાણી ના સ્વચ્છ સ્વભાવ ને તો દેખતો નથી, પણ એ પાણી ની પર્યાય નથી. સ્વભાવ ગ્રાહી જ્ઞાન થી જો તો પાણી તો સ્વચ્છ છે, તો એની પર્યાય એના પરિણામ પણ એની જાતના હોય ને. સોનાની જાતના પરિણામ હોય એ કઈ સોનું પીળું અને એના પરિણામ ધોળા એમ હોય શકે
નહીં.
એમ આ પાણી નો સ્વચ્છ સ્વભાવ છે એ એની દ્રષ્ટિમાં દેખાતો નથી. મલિન ઉપર નજીર છે એટલે કે નિમિત્ત અને પાણીની પર્યાય નૈમિતિક. હવે નિમિત્ત નો લક્ષ છોડો, નૈમિતિક નો લક્ષ છોડો, તો ક્ષણિક ઉપાદાન છે. એ ક્ષણિક ઉપાદાન પર્યાય પર દ્રષ્ટિ છે અને ત્રિકાળી ઉપાદાન દેખાતું કરીને જેને નિમિત્ત પર દ્રષ્ટિ છે એને તો પાણી સ્વચ્છ દેખાતું જ નથી, માટી ઉપર નજર છે. ને આ પરિણામ છે ને એ પાણીની પર્યાય દેખાય છે, પાણી છે પાણીની પર્યાય. હવે એ નિમિત્ત અને પાણીની પર્યાય મલિન થઈ નૈમિત્તિક એ બે ને ગૌણ કર તો પાણીની પર્યાય જે મલિન થઈ છે એને નૈમિત્તિક ન જો, એને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ જો. તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન ને ત્રિકાળ ઉપાદાન બે ભિન્ન છે, બે સત ભિન્ન છે. એક સતમાં બીજા સતની નાસ્તી છે. એટલે એ ક્ષણિક પર્યાય ને જોવાનું બંધ કરી દે, પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દે. પાણીની મલિન પર્યાય છે ખરી, એને ટાળવી નથી. કેમ કે પાણી એને ઉત્પન્ન કર્યું નથી ને પાણી એને ટાળી શકે નહીં. પાણી એટલે દળ, સ્વચ્છ સ્વભાવ, દ્રવ્ય. એ દ્રવ્ય થી મલિન પર્યાય પ્રગટ થઈ નથી કે દ્રવ્ય પાણીની પર્યાય નો નાશ કરી શકે. એ ઉત્પન્ન એના ક્ષણિક ઉપાદાન થી થઈ છે અને ક્ષણિક ઉપાદાન ત્રિકાળી ઉપાદાન નો અવલંબન લેતા અભાવ થઈ જાય છે. એની જગ્યાએ નિર્મળ પર્યાય પ્રગટ થઈ પટકડી નાખતા આવશે. જેમ પ્રબળ કાદવ ના મળવાથી જેનો એટલે પાણીનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે, ડંકાઈ ગયો છે, આચ્છાદિત થઈ ગયો છે. પાણી સ્વચ્છ છે પણ દેખાતું નથી. ગામડામાં ગ્રામ્યની દાખલો આપે છે કે નદી ચાલતી હોય તો પાણી ડોળો હોય તો ડોળો જ પાણી પીતા હોય. એમાં શેરીજન આવે કે ભાઈ આ તમે શું કરો છો, કે પાણી પીએ છીએ. કે પાણી તો સ્વચ્છ હોય, સ્વચ્છ ને મલિન ને બે ભેદ તો આ સાંભળ્યા. પાણી સ્વચ્છ હોય, સ્વચ્છ તો સગર આજકાલ ઉપર પીડો. પાણી તો મેલું જ હોય, કેમ કે મેલા પાણી સિવાય સ્વચ્છ પાણી નો એને અનુભવ થયો નથી. ત્યારે કે પટકડી નાખો હમણાં સ્વચ્છ થઈ જશે. શું કયો છો, નાખો પટકડી. તારા હાથે પટકડી નાખ તો કરતને એમ લાગે કઈ ગિલમ કર્યું હશે. તારે હાથે પટકડી નાખ, પટકડી નાખ જેને ખાવી ડોલમાં, ડોલ નીચે બેસી ગયો અને પાણી નિર્મળ. હા, ગ્લાસ થઈને નિર્મળ પાણી આમ જોયું તો ચોખ્ખું કાચનો ગ્લાસ નિર્મળ પાણી દેખાવું. આ શું ચમત્કાર, એ ડોળ નીચે બેસી જાય એને ઉપસમ સમ્યક દર્શન કહેવાય. વિદ્યાર્થી નો ડોળ નીચે બેસે એને ઉપસમ સમ્યક દર્શન કહેવાય. જરાક ગ્લાસ હલી જાય, જરીક હલી જાય તો એને શુભસમ સમ્યક દર્શન કહેવાય. ચળમળગાટ દોર અને એ ડોળ નીકળી જાય તો એને ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય. ઉપસમ ક્ષોભસમ ને ક્ષાયિક. અને પેલું તો ઉદય હતું, ડોળું પાણી હતું તે ઉદય ભાવ હતો. ચારે ભાવ પર્યાયના ધર્મ છે, એનાથી ભિન્ન પારણામિક ભાવે પાણી રહેલું છે, એને કર્મનો સંબંધ થયો
નથી.
થોડોક તો અભ્યાસ જોઈ, થોડોક તો એ નામ આવડે તો એ ઘણું છે, એના ભાવ તો પછી. પણ નામ આવડે ને, નામ તો પરિચય જોઈ ને કે આ ઉદય ભાવ શું, ઉપશમ શું, ક્ષોભ શું, ક્ષાય. વેપાર કરે તો 500,000 થી વ્યાજ લે. સ્ટેનલેસ સ્ટીલ ના કોઈ કારખાનું કે આ મોટર ફેરફાર. પણ આ યાદ રહેતું નથી, કેમ કે રુચિ નથી. એની રુચિ નથી, રુચિ હોય તો બધું યાદ અહીંયા કે છે પ્રબળ કાદવના મળવાથી પાણીનો સહજ સ્વભાવ જે છે એનો ઘા થયો નથી, ઢંકાઈ ગયો છે, દ્રષ્ટિમાં પાણી આવતું નથી. જેમ સૂર્ય ગ્રહણ થાય તો સૂર્યને ગ્રહણ થતો નથી, એના પ્રકાશની આડે રાહુ આવી ગયું તો પ્રકાશ આપણને દેખાતો નથી. એની પછી આગળ જોતો તો સૂર્ય તો એવો જ એવો છે, પણ એને સૂર્ય ગ્રહણ જે ગ્રહણ છે રાહુ આડો આવ્યો અને સેજ અંધારું દેખાડું તો કે છે કે એની દ્રષ્ટિ એના ઉપર છે, એટલે કે જાણે સૂર્ય મેળો થઈ ગયો એમ છે નહીં. એમ આ પાણી જે છે એ પાણી મલિન નથી થયું, પાણીની અવસ્થા મલિન થઈ છે. એ મલિનતા પણ એ પાણીની પર્યાયની સાથે ત્રિકાળ તાદાત્મ નથી, કથંચિત અનન્ય છે. આ મેલ માંથી નીકળી જાય છે ને પાણીની પર્યાય પાણીમાં સમાઈ જાય, મેલ ને લઈને ન જાય પાણીની પર્યાય, મેલ ને બહાર ફેંકીને પાણીની પર્યાય અંદર વહી જાય. બુદ્ધિગોચર છે વિષયો, બુદ્ધિગમ્ય છે એમ નથી કે માની લો તમે. આ તિરોભૂત થઈ ગયું છે, પાણી દેખાતું નથી. મલિન દ્રષ્ટિમાં નિર્મળ પાણી હોવા છતાં એને દેખાતું, એને દ્રષ્ટિગોચર થતું નથી. એ દ્રષ્ટિનો દોષ છે, એનો દોષ છે. પાણી મલિન નથી થયું, પર્યાય મલિન થઈ છે. પાણી તો એવું ને એવું સ્વચ્છ છે. એવા જળનો અનુભવ કરનાર પુરુષો, જળ અને કાદવનો વિવેક નહીં કરનારા, મલિન પર્યાય અને સ્વચ્છ સ્વભાવ પાણીનો એ બેની ભેદ જ્ઞાન નહીં કરનારા, વિવેક નહીં કરનારા ઘણા તો તેને એટલે પાણીને મલિન જ અનુભવે છે. જમીકો છે કથંચિત મલિન અને કથંચિત નિર્મળ એવું એને જ્ઞાન નથી. ભેદ જ્ઞાન વખતે પણ સર્વથા અને અજ્ઞાન વખતે પણ સર્વથા હોય, જ બતાવે છે સર્વથા સૂચક છે, મલિન જ છે. શું કહ્યું? જ શબ્દ પડ્યો છે ને મલિન જ. એક એક શબ્દ ને એક એક અક્ષર ની કિંમત છે, મલિન જ છે. પાણી તો કોઈ સ્વચ્છ હોય એમ, કેમ કે એને મલિન પાણીથી નિર્મળ પાણીના દર્શન થયા જ નથી. એવો ગ્રામ્ય જીવ લીધો છે, મલિન જ અનુભવે છે. પણ હવે કેટલા, એમાં ઘણા હતા, એમાં ઘણા હતા, એમાં કેટલા થોડા પોતાના હાથથી નાખેલ કતક ફળ એ ગાંધીની દુકાને એક એ જાતની ઔષધ આવે છે, એ ઔષધ નાખે તો પાણી એ મેં જુદું પડી જાય. સોનગઢમાં બતાવ્યું હતું ગુરુદેવ, આ નિર્મળી કહેવાય ઔષધ. ઔષધ અત્યારે આપણે ફટકડી નાખી બધા નિર્મળ ઔષધિના પડવા માત્રથી, પડવા માત્રથી ટાઈમ નથી લાગતો. મલિનતા અને નિર્મળના ભેદ જ્ઞાનમાં ટાઈમ નથી લાગતો, ફટકડી નાખીએ તો અને ઓલો ઓનો લીસોટો જુદો દેખાય. નિર્મળ પર્યાયનો લીસોટો જુદો દેખાય અને મલિનનો લીસોટો જુદો દેખાય. ઘણા વર્ષ પહેલાની વાત કરું છું, મેં ધોરાજી હતા, ધોરાજી લીસોટો હમણાં કહું, ત્યાં ચોમાસું વ્યા જાય પછી વિરડા ગાળે, વિરડા તો વિરડામાં ગાળે ને તો એ મલિનતા ને નિર્મળતા બે હારે દેખાય આપણને. એના લીસોટા જુદા દેખાય, લીસોટા એટલે લીટા,
લીટા
લીટા લીસોટા એટલે કાળી પેન્સિલ ને બ્લુ પેન્સિલ લાલ પેન્સિલ લીટા જુદા હોય ને, આ એમ આમ દેખાય. આ નિર્મળ પાણી છે, આ મલિન છે. થોડીક વાર આમાં ભૂલે છે, ભૂલે છે થોડીક વાર તો મલિન ને નિર્મળ બે નું મિશ્ર દેખાય, પણ થોડીક વાર જ્યાં ઉલેચા મને એકનું નિર્મળ પાણી. આ અમે તો પીધેલું છે હો, આ પ્રયોગ કરેલો છે, છાલીએ છાલીએ વાટકે વાટકે, પેલા તો છાલિયા એના ત્યાં ઉલે છે અને એ વિશ્રમ્યો જાય, એકનું નિર્મળ પાણી એમ આ કે છે કે ફટકડી નાખે તો મેલ નીકળી જાય અને સ્વચ્છ પાણીનો અનુભવ. કેટલા થોડા પોતાના હાથથી નાખેલા કતક ફળ ના પડવા માત્ર થી ઉભેલા જળ કાદવ ના વિવેકપણાથી, વિવેક એટલે વેચણી, આ પાણી સ્વચ્છ છે તે પાણી છે અને મલિનતા છે તે પાણીનો મૂળ સ્વભાવ વિભાવ છે. વિભાવ હોય તો નીકળી જાય, જેમ કે તાવ આવ્યો 104 ડિગ્રી, તો તાવ કાયમ ક્યાં રહે છે? એ વિભાવ છે, શરીરનો વિભાવ. નોર્મલ થાય તે શરીર દબાવવામાં આવી વિભાવ નીકળી જાય. એવી રીતે પડવામાં પૃથ્વી ઉપજેલા જળકાદોના વિપણા પોતાના પુરુષાર્થ દ્વારા જો આ વાણી તો મળે, ચક્રવર્તીના કરતા પણ બધી જાય પછી વાણી તો મળે જીનેન્દ્ર ભગવાનની, કુનકુનની, પણ પછી એને પુરુષાર્થ કરવો પડે. એમાં સંતોષ ન પામાય કે વાણી મળી મારે માટે મોક્ષ થઈ જશે, ગુરુ મળ્યા માટે મોક્ષ થઈ જશે. ખોટી વાત છે બપોરમાં રહીશમાં. ગુરુ કેમ કર તો મોક્ષ થશે. ગુરુ કે છે કુલ પાપના પરિણામ તારાથી ભિન્ન છે, અને એનાથી ભિન્ન તારો આત્મા છે. એને લક્ષમાં લે, એને દ્રષ્ટિમાં લે, એને અનુભવ કર. પુરુષાર્થ પર આવી કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને જળને નિર્મળ જ જો, ઓમાં મળી ન જો તું સર્વથા. હું કહ્યું એક એક અક્ષર ની કિંમત છે, અક્ષર ની જ અક્ષર ની કિંમત છે. ગામડીઓ કે છે કે મલિન જ છે પાણી, તો મલિને જ અનુભવે છે. કેમ કે એને કથનચિત ની ખબર નથી, સર્વથા મલિન માને છે પાણીને. અને પછી પટકડી નાખી અને પછી નિર્મળ જ પાણી હોય, પાણી મલિન હોય શકે નહીં. મલિન માં કથનચિત લાગુ ન પડે. આખો પાણીનો સ્વભાવ 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 નિર્મળ 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 નિર્મળ. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી ગઈ, અને દ્રવ્યમાં મલિનતા ક્યાં છે? દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા મલિનતાનો અનુભવ થતો, મલિનતા તો નીકળી ગઈ ફટકડી નાખતા. શોધવા જાય તો મલિન ન મળે પર્યાય. એમ સમય શબ્દ થતા આત્મા શુદ્ધ જ છે, આત્મા શુદ્ધ જ છે. એકાંત થઈ જશે કથન કી અશુદ્ધ કહો, અશુદ્ધ છે જ નહીં, સર્વથા શુદ્ધ છે. લે
બરાબર.
જીવ સર્વથા શુદ્ધ હોય, આશ્રવ સર્વથા મલિન હોય, અને સર્વથા ની ભાન નથી. ત્યાં ત્યાં સર્વથા ને કથન કી એકાંત અને એકાંત ને ગોટા વાળે. આત્મા છે ને મલિન જ અનુભવે છે, પાણી મલિન જ છે. કોઈ બી પાણી એને સ્વચ્છ જોયું નથી, બિચારો શું કરે? અને જ્યાં ફટકડી નાખી કે હવે પાણી કેવું કે નિર્મળ જ અનુભવાય છે. થોડું નિર્મળ ને થોડું મલિન એમ નથી એમ લે. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ લગાડીને જો તો સર્વથા છે દેખાશે, અને પાણીની મલિન પર્યાય ઉપર જોય તો અહીંયા પણ સર્વથા મલિન તને દેખાશે. આ કથન ચિત ને ખ્યાદવાદ અનુભવ પહેલા આગળ કરે છે. ખ્યાદવાદ હોય જ નહીં અજ્ઞાની પાસે,
બરાબર.
અને અનુભવ ના કાળમાં ખ્યાદવાદ નથી, એ તો સમીકલ દશામાં આવતા વાત કરે છે ખ્યાદવાદ. ખ્યાદવાદ એટલે આ પાણી છે ને એ ત્રિકાળ નિર્મળ છે, અને એની પાણીની પર્યાય થઈને એક ક્ષણિક નિર્મળ છે, એટલો ખ્યાદવાદ છે. મલિનતાનો તો એમાં સ્વભાવ છે. લે સ્વજાતિના પરિણામ મારે ખ્યાદવાદ લગાડે, ઓમાં ક્યાં લગાડવા પીડો? પણ એને મલિનતા માયા લાગે છે. સંસારી જીવ છે ને એને તો મલિન જ હોય. જીવ કોઈ મલિન ન હોય, મલિનતા બીજાની છે જીવની
નથી.
પરમાત્મા મલિન થાય કોઈ? શું શું છે આ? પરમાત્મા દુખી થાય કે હા આત્મા દુખી છે? સારી ગુણ થાય તે આત્માને જોયો નથી. જે આત્માને જોવે છે એ તો એમ કે છે કે આત્મા સુખમય જ છે, એમ મેં જોયો છે, એમ કે છે અનુભવી પુરુષો. દુઃખથી સહિત માનસે ને એને સુખ ચળવાનું નથી, અને દુઃખથી રહી ને સુખમય આત્મા અત્યારે છું, તો દુઃખ ટળી અને સુખ પ્રગટ થઈ અને
પરમાત્મા
સુખમય જ છે આત્મા. પાણી મલિન થયું નથી. મલિનતા પર્યાયની અવસ્થાનો ધર્મ છે, દ્રવ્યનો ધર્મ
નથી.
બુદ્ધિ અદભુત કરતા છે વેદના. સહજ નિર્મળ પણ અનુભવે છે. આ દ્રષ્ટાંત પૂરો ચલ્યો. એવી રીતે હવે આત્મા પૂરતા છે દ્રષ્ટાંત પૂછ્યા. પ્રબળ કર્મ ના મળવાથી એટલે રાગની સાથે ઉપયોગને એકમેક માનનારો જીવ અજ્ઞાની. રાગ મલિન છે. કર્મ એટલે ભાવ કર્મ લેવો, દ્રવ્ય કર્મ ની વાત નથી. કેમ કે દ્રવ્ય કર્મ ની સત્તા તો જીવના પરિણામમાં પણ નથી. જીવના પર્યાયમાં, પરિણામમાં, અવસ્થામાં, હાલતમાં રાગ છે, પણ જીવની અવસ્થામાં શરીર કે દ્રવ્ય કર્મ નથી. તો દુકાન ને લક્ષ્મી તો એમાં ક્યાંથી આવે? એના દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, ને પર્યાયમાં પણ નથી. આ પર્યાયમાં નથી, હજી તો એને પોતાનું મને છે. અહીંયા તો પર્યાયમાં છે, પણ એ તારું નથી એમ કેવું છે? અહીંયા તો દ્રવ્ય પર્યાય વચ્ચેના ભેદનાની વાત છે. અહીંયા લોકર્મ થી આત્મા જુદો છે, ને લોકર્મ ને શરીર ને આ બધું મારું મારું માનસ. રમણીકલાલ એ તો રમણીકલાલ નું છે નહીં, એનું નામ લેવાય બીજા ના લેવાય કે અમારું નામ લે. હા ભાઈ, બહારની ચીજ તો તારા તારી સત્તામાં નથી, દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, તારી પર્યાયમાં નથી. તારી પર્યાયમાં બે ભાગ છે અત્યારે અજ્ઞાની. એ જ્ઞાન પણ પ્રગટ થાય છે અને રાગ પણ પ્રગટ થાય છે. અને રાગ જણાય પણ છે ત્યાં સુધી મિથ્યાત્વ નથી. જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી મિથ્યાત્વ નહીં, રાગ પ્રગટ થાય ત્યાં સુધી મિથ્યાત્વ નથી. પણ રાગ પણ જણાય ને આત્મા પણ જણાય, એમ આત્માને જાણવાનું છોડીને રાગને જાણીને આ રાગ મારો નામ મિથ્યાત્વ થઈ. રાગની ઉત્પત્તિ મિથ્યાત્વ નું કારણ નથી, જ્ઞાનની ઉત્પત્તિ મિથ્યાત્વ નું કારણ નથી, જ્ઞાયક નું અસ્તિત્વ મિથ્યાત્વ નું કારણ નથી. હું કહ્યું ભગવાન આત્મા નું અસ્તિત્વ જ્ઞાનાનંદ પરમાત્મા જીવ તત્વ છે ને આનંદ ગુણો વિરાજમાન, એની હાજરી એ મિથ્યાત્વ નું કારણ નથી. જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એ મિથ્યાત્વ નું કારણ નથી, અને પરાશ્રય રાગ પણ પ્રગટ થાય છે ત્યાં સુધી મિથ્યાત્વ નું કારણ નથી. પણ જ્યાં રાગ જ્ઞાન ની પર્યાયમાં સ્વચ્છમાં જણાનો, ત્યાં હું રાગી, હું પણ રાગમાં થાય પણ ત્યારે મિથ્યાત્વ નો જન્મ થાય છે. મિથ્યાત્વ એમ નવરું નથી કે આવી પડે જ્ઞાનમાં. મિથ્યાત્વ તો બહાર છે, એને આવકાર આપે તો આવે, જાકારો આપે તો આવે નહીં. રાગ ભિન્ન છે અને જ્ઞાન થી આત્મા અભિન્ન છે. જ્ઞાનમાં ભલે જણાય પણ એક ઉપયોગમાં રાગ આવે નહીં, દુઃખ ભલે જણાય પણ ઉપયોગમાં દુઃખ આવે નહીં. પણ જ્યાં દુઃખ જણાય, હું દુઃખી થઈ ગયો, હું દુઃખી થઈ ગયો, આ કોણ દુઃખી છો તને ખબર નથી. ભગવાન આત્મા પણ છે અનાદિનો, અને અનાદિનો ઉપયોગ પણ પ્રગટ થાય છે, અને અનાદિનો રાગ પણ પ્રગટ. જો રાગ પ્રગટ ન થતો હોય તો સીધ પરમાત્મા હોય જીવ, અને ઉપયોગ પ્રગટ ન થતો હોય તો જડ થઈ જાય જીવ, અને જીવનું અસ્તિત્વ ન હોય તો આત્મા નાસ્તિક થઈ ગયો. જીવનું અસ્તિત્વ છે, જીવાશ્રય ઉપયોગ પણ પ્રગટ થાય છે. જાણવા દેખવાની ક્રિયા જ્ઞાતા દ્રષ્ટાની હો, અને રાગ ને દેહ ને બધું છે, રાગે છે, દેહ છે, બધું છે, જણાય છે. આ જણાય છે ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી અજ્ઞાન નથી. છે ત્યાં સુધી અજ્ઞાન ની, અને રાગ જણાય ત્યાં સુધી પણ અજ્ઞાન નથી. પણ રાગ આમ જણાતા, દુઃખ જણાતા, હું દુઃખી ને હું રાગી, એ અજ્ઞાન થઈ વિચાર એટલું છે. એવી રીતે પ્રબળ કર્મ ના મળવાથી, રાગ ના મળવાથી, રાગ અને ઉપયોગ પ્રગટ છે, રાગ પણ પ્રગટ થાય છે. ઉપયોગ અનાદિ અનંત પ્રગટ છે, અને રાગ તો સમય વર્તી પ્રગટ થાય છે. રાગ ત્રિકાળ વર્તી પ્રગટ ન થાય, નિકાળ વર્તી રાગ પ્રગટ થયા કરે તો કોઈને સમય દર્શન ન થાય. એક સમય પૂરતો રાગ પ્રગટ થાય, પ્રગટ થાય સમય વર્તી રાગ છે, અને ઉપયોગ પ્રગટ થાય છે તો ત્રિકાળમાંથી જ્યાં સુધી આત્મા છે અનાદ્ય નો ત્યાં સુધી ઉપયોગ પ્રગટ ત્યાં જ કરે અને આત્માને નૈના જ કરે હો, એવો ઉપયોગ પ્રગટ થાય. એને વિશ્વાસ નથી કે મારા જ્ઞાનમાં આત્મા ગણાય છે, અજ્ઞાની ને વિશ્વાસ નથી. શું કહે છે? એવી રીતે પ્રબળ કર્મના રાગ ના મળવાથી જેનો સહજ, જેનો એટલે આત્માનો સહજ એટલે સ્વાભાવિક નિસર્ગ જ એક જ્ઞાયક ભાવ શુદ્ધાત્મા જાણનાર 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 એ તિરોમુખ થઈ ગયો છે. દ્રષ્ટિમાં આવતો નથી, રાગના પ્રેમમાં પડેલો, પુન ને પુનના ફળને ઈચ્છે છે, વાંચે છે પુન ને પુનના ફળને, એને ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, હોવા છતાં દેખાતો નથી. તિરોમુખ થઈ ગયો એવા આત્માનો અનુભવ કરનાર, એને આત્મા ન દેખાય અને એકલો રાગ દેખાય એવા આત્માનો અનુભવ કરનાર, અશુદ્ધ આત્માનો અનુભવ કરનાર પુરુષો એટલે આત્મા, પુરુષો આત્મા અને કર્મ, જ્ઞાનમય આત્માનો અને રાગમય કર્મનો ભાવ કર્મનો વિવેક નહીં કરનારા, એટલે કે એ જુદા ભાવ છે એને એકમેક માનનારા છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે. જ્ઞાનમાં રાગ આવતો નથી, રાગમાં જ્ઞાન જાતું નથી. જ્ઞાન આત્માને છોડીને રાગને જાણવાય જતું નથી. રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી અને જ્ઞાનની પર્યાય આત્માને જાણવાનું છોડી અને રાગની સન્મુખ થઈને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. આવી દસ કથા આવી અપૂરો સમીચાર છે. આત્માને કર્મનો વિવેક નહીં કરનારા વ્યવહારથી વિમોહિત થઈ ગયા છે. હા, રાગી કે હું છું, ક્રોધી હું ને હું દુઃખી, આ એમ પર્યાય ઉપર નજર રાખીને પોતાના સ્વભાવને તિરોભૂત કરે છે, ભૂલી જાય છે. હા, કર્મ નડતા નથી એના અનુભવમાં. રાગની હારે હું રાગી એના અનુભવમાં નડે છે. હું જ્ઞાનમય આત્મા જ્યાં જાગી જાય છે ત્યાં રાગથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે. વ્યવહાર થી વિમોહિત ગુણ થઈ ગયો છે જીવ અનાધિકાળ. વિમોહિત હૃદય વાળાઓ તો તેને એટલે આત્માને જેમાં ભાવોનું વિસ્વરૂપણું, ભાવ એટલે પર્યાયનું, વિસ્વરૂપણું એટલે અનેકપણું, ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય દુઃખ ત્રિવેદ પુરુષવેદ નપુંસકવેદ એવા અનેક પ્રકારના વિકારી ભાવો જે અનેક પ્રકારના પ્રગટ થાય છે, એવો હું છું એમ માને છે. એ મારામાં પ્રગટ થાય છે એમ માને છે, પણ મારામાં જ્ઞાન પ્રગટ થાય છે ને એ હરક છોકરા ભાવ ભિન્નપણે જણાય છે એવું ભેદ જ્ઞાન કરતો નથી. પછી જ્ઞાન થી અભિન્નપણે આત્મા એ તો પછી પણ પેલા ભિન્નપણે જણાય તો લે અને તેને તો હું જાણું છું, તેને ભિન્નપણે જાણું છું એમ જરાક એમ કરી દે ને. ક્રોધને જાણું છું, ક્રોધ ભિન્નપણે જણાય છે એમ તો લે. હા, તો થોડીક એકતા બધી તો ગળશે જેમાં ભાવોનું વિશ્વરૂપણું અનેક રૂપનું પ્રગટ છે. અનાદિથી આ અનેક પ્રકારના હિતના વ્યવહાર, હિતના મિથ્યાત્મક પ્રકાર એસા કેવડી ભગવાન ઉપર રહી, જેટલો વ્યવહાર એટલો મિથ્યાત, વ્યવહારના ભેદ એટલા મિથ્યાત્મના પ્રકાર છે. વ્યવહારને ઠીક લાગે છે, સાચો લાગે છે વ્યવહાર, જૂઠો લાગે સાચો, ભાવોનું વિશ્વરૂપણું પ્રગટ છે એવો અનુભવે છે. માત્ર મલિન જ અનુભવે છે, આ રાગ ને આત્મા પણ જાણીને અનુભવે છે. પણ ભૂતાર્થદર્શીઓ એટલે શુદ્ધ નહીંને દેખનારાઓ, એટલે શુદ્ધ આત્માની સર્વોક્ત થઈને એકલા શુદ્ધ આત્માને દેખનારાઓ, રાગ ને નહીં દેખનારા, રાગ હોવા છતાં રાગ ઉપરથી લગ છૂટે છે અને આત્મા ઉપર લગ જાય છે, ત્યારે રાગ વિદ્યમાન હોવા છતાં, દેહ વિદ્યમાન હોવા છતાં, હોવા છતાં એ ભાવો દેખાતા નથી. વિના ભાવાનો દ્રષ્ટા આ તો પરમાત્મા થવાનું સાધન છે, ભવના અંતની વાતો આપણે એને ભાવથી ભણશે ને, એને ભવ ભણતા ભાવથી ભણવાની શરત છે. એકલું વાંચી જાય, દરિયા ગુખી જાય, ધાણા મારા કઈ કઈ પણ ભૂતારદર્શીઓ એટલે શુદ્ધ આત્માના અનુભવીઓ, શુદ્ધને દેખનારાઓ એટલે શુદ્ધ આત્માને સન્મુખ થઈને શુદ્ધ આત્માને દેખનારાઓ, પોતાની બુદ્ધિથી નાખેલા બુદ્ધિમાં આવી ગયા રાગ પિંડ જ્ઞાન પિંડ એને પ્રજ્ઞાશ્રી નાખે નજરમાં, એવી રીતે ફટકડી નાખીને તો મલિનતા ને નિર્મળતા ને જુદું પડ્યું, એમાં ભિન્ન સાધન લીધું, એમાં ભિન્ન સાધન લીધું, બે ને જુદું પાડનારું એક ભિન્ન સાધન લીધું, ફટકડી લીધી. અહીંયા અભિન્ન સાધન છે, અહીંયા ભિન્ન સાધન ની જરૂર અહીંયા રાગ અને આત્માને ભિન્ન પાડવા માટે ત્રીજી જરૂર નથી, આત્માની સન્મુખ થયેલું જ્ઞાન રાગ થી ભિન્ન પડી નડવો કરી લીધો, અભિન્ન સાધન છે. ભેદરૂપ સાધન તો કઈ કામ આવતું નથી, પણ ભિન્ન સાધન એ કામ આવતું નથી, અભિનયની જાતનું સાધન સુદુપયો. ચમત્કારી સાધન છે, તું સમયસાર ને ભાવ થી ભણીશ ને તો તારે સમ્યક દર્શન નહીં જોતું હોય તો પણ આવી જશે લે, એવું આ ચમત્કારી સાધન છે. તારે બોક્સ માં નહીં જવું હોય ને તો પણ લઈ જશે, ઉતારદર્શીઓ શુદ્ધ દેખનારાઓ, શુદ્ધ આત્માને દેખનારાઓ, જાણનારાઓ, અનુભવ કરનારાઓ પોતાની બુદ્ધિ છે નાખેલા શુદ્ધ નહી અનુસાર, શુદ્ધ નહી અતિન્દ્રિય જ્ઞાન છે, પ્રજ્ઞા છીણી છે, એ અભિન્ન સાધન છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને એની સન્મુખ થતા એક નવું શુદ્ધ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એ અતિન્દ્રિય જ્ઞાનમાં આ આત્મા તે હું ને રાખતે હું નહીં એવું ભેદ જ્ઞાન થઈ જાય છે, એને પ્રજ્ઞા કહેવામાં આવે છે. ભગવતી પ્રજ્ઞા છીણી બેને જુદી પાડી દે, ઇન્દ્રિય જ્ઞાન જુદું ન પાડી શકે, એ તો એકતા કરે છે. શું કહ્યું? શાસ્ત્ર જ્ઞાન તો રાગ અને આત્માની એકતા કરે છે, આત્મજ્ઞાન રાગ અને આત્માને જુદા પાડે છે. શાસ્ત્ર જ્ઞાનમાં તાકાત નથી ઇન્દ્રિય જ્ઞાનમાં કે રાગ ને આત્માને જુદા પાડે, કેમ કે એ તો એકતા કરે છે. અનંત કાળથી એકત્વ બુદ્ધિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે, એમ આચાર્ય ભગવાન લખ્યું છે. ઇન્દ્રિયોના વિષયને ઇન્દ્રિય જ્ઞાનથી જાણીને તેમાં તેઓ મોહરાગ દ્વેષ કરી કર્મને ભાંધીને ચાર ગતિમાં રખડે છે, એમ કે ઇન્દ્રિય જ્ઞાન મૂળ કારણ કહ્યું, મોહરાગ દ્વેષ કર્મબંધનું કારણ. એટલે ઇન્દ્રિય જ્ઞાન એ ભેદ જ્ઞાનનું સાધન નથી, ઉપયોગ ભેદ જ્ઞાનનો વિચાર આવે સવિકલ્પ ભેદ જ્ઞાન થાય ઉપયોગમાં, પણ શુદ્ધ ઉપયોગમાં સાક્ષાત દર્શન થાય ત્યારે તેને ભેદ જ્ઞાન થયું કહેવામાં, ઉપયોગમાં ભેદ જ્ઞાનનો વિચાર આવે ઉપયોગ પ્રગટ છે. આ જાણનાર તે હું છું ના જે જણાય છે, રાગ તો વિભાવ છે, નીકળી જાય છે, માટે મારો સ્વભાવ નથી, કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં રાગ નથી, એટલો વિચાર કરીએ તો મિથ્યા તો ગળવા માંડે, મિથ્યા તો જરૂર ગળે, પણ કેવળ સામાન્ય ઉપયોગથી મિથ્યા તો ટળતું નથી. અંતર્મુખ થઈને જ્યાં આત્મામાં ભેદ થાય છે ત્યાં શુદ્ધ ઉપયોગ જન્મ થાય છે, એમાં આનંદ આવે ત્યારે મિથ્યા તો ટળે. ઉપયોગના વિચારમાં આનંદ નથી આવતો, શુદ્ધ ઉપયોગમાં આનંદ આવે છે.
શુદ્ધ નહીં દેખનારો એટલે શુદ્ધ આત્માને દેખનારો,
પોતાની બુદ્ધિથી નાખેલા. ગુરુએ કહ્યું, ગુરુએ તો કહ્યું પણ પછી પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો એને. ગુરુ તરફથી લક્ષ છૂટી ગયો. ગુરુએ કહ્યું તારો ઉપયોગ બહાર રખડે છે ને એને અંદર માં વા, એ પણ ઉપદેશ નું કથન છે. વાળે કોણ? નવો જન્મ થાય. શુદ્ધ ઉપયોગ ને જન્મ અતિન્દ્ર જ્ઞાન નવ પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વળીને, ઇન્દ્રિય જ્ઞાન પોતે અતિન્દ્ર જ્ઞાન ન થાય. ઇન્દ્રિય જ્ઞાન નો વ્યય થાય ને અતિન્દ્રિય જ્ઞાન નો ઉત્પાદ નવો થઈને આત્માને અનુભવે, જાત્યંતર જ્ઞાન થાય. પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ ની અનુસાર બોધ થવા માત્ર થી જ્ઞાન થયો આત્માનું. ઓહો, હું તો રાતથી ભીના તને કાળ શુદ્ધ છો, સુખમય છું. અત્યાર સુધી મને આ દ્રષ્ટિગોચર ન થયો. મારી આવશે કર્મના ઉદયથી નહીં. મને કુગુરુ મળ્યા માટે નહીં. હા, મારો દોષ છે, કોઈ પર પદાર્થનો દોષ નથી. એમ બોધ થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન યજ્ઞ. આ સોગાનીજી એક વ્યાખ્યાન સાંભળ્યું, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. રાત્રે બેસી ગયા ધ્યાનમાં, હો સમિતિમાં સોનગઢમાં, અને સવારથી ઊંચા 4 વાગે 5 વાગે તો સમય ગુસ્ત થઈ ગયો. એક રાત સંસારનો ગુરુનો પણ જોરદાર સંસ્કારી જીવન વર્ગ પણ વર્તમાન પુરુષાર્થ કામ કહે. ગુરુના સંસ્કાર એ તો પથન માર્ગ છે, બાકી વર્તમાન પુરુષાર્થ કામ કરે છે. એ ઉપયોગ બહિર્મુખ છે, એ ઉપયોગ બહિર્મુખ ઉપયોગ જ્યાંથી બંધ કરે તો એને જાણતો નથી. જાણનાર જણાય છે ત્યાં ઓલો ઉપયોગ બંધ થાય છે, અને જાણનાર ને જાણનાર ઉપયોગ નવો પ્રગટ થઈ જાય છે. ઓલો કેમ બંધ થાય છે ઉપયોગ? કે ઉપરને જાણતો નથી, ત્યાં પરને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય છે. વેક્યુમ બ્રેક લાગે તો હો, હા વેક્યુમ બ્રેક ગાડી એકદમ બ્રેક મારે, પેલું બાળક આટા મારતો હોય તો બચી જાય. વેક્યુમ બ્રેક એક થતું પણ આગળ ના હોય મોટર એમ ઉપરને જાણતો જ નથી. એ સમયે ઇન્દ્રિય જ્ઞાન તો થાય છે. અભાવ નથી થતો ઇન્દ્રિય જ્ઞાન નો, પણ એનો વ્યાપાર પરના સંબંધ વાળું જે જ્ઞાન હતું રોકાઈ જાય છે. અને જાણનાર જણાય છે એમ અંદર માંથી આવ્યું, તે અંતર્મુખી જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને અનુભવે છે ત્યારે ભવનો અંત આવી જાય છે. એને સમ્યક જ્ઞાન થયું કહેવામાં આવે છે.
જાણનારો જણાય જંગ બહાદુર છે, જાણનારો જણાય જંગ બહાદુર છે. જાણનાર છું જ એવો જૈન નો જવાબ છે, જાણનાર છું જ એવો જૈન નો જવાબ છે. પર ને જાણું ઠીક લાગે ભ્રમણા નો ભૂત છે. આત્માની બહાર તે આત્માનું કેમ હોય, આત્માની બહાર તે આત્માનું કેમ હોય. આત્માની અંદર તે બહાર કેમ જાય, આત્માની અંદર તે બહાર કેમ જાય. આત્માની અંદર તો જ્ઞાનમય જ્ઞાન હોય, આત્માની અંદર તો જ્ઞાનમય જ્ઞાન હોય. આત્મા તો બસ એક આત્મ આત્મ હોય, આત્મા તો બસ એક આત્મ આત્મ હોય. પર ને જાણું ઠીક લાગે ભ્રમણા નો ભૂત છે. પરિણામ મારા કરા વિના થયા કરે, પરિણામ મારા કરા વિના થયા કરે. પરિણામ મારા જણા વિના જણાય રે, પરિણામ મારા જણા વિના જણાય રે. પરિણામ પરિણામ કર જાણનાર જણાય છે, પરિણામ પરિણામ કર જાણનાર જણાય છે. જાણનાર જો જણાય, જાણનાર થાય છે, જાણનાર જો જણાય, જાણનાર થાય છે. પર ને જાણું ઠીક લાગે ભ્રમણાનુભૂત છે. અનુભવ પહેલા પ્રભુ જ્ઞાતા અજ્ઞાન છે, અનુભવ પહેલા પ્રભુ જ્ઞાતા અજ્ઞાન છે, અનુભવ પછી પ્રભુ જ્ઞાતા વ્યવહાર છે, અનુભવ પછી પ્રભુ જ્ઞાતા વ્યવહાર છે. જ્ઞાન જ્ઞાયક ને જાણે એમ જ નિશ્ચય છે, જ્ઞાન જ્ઞાયક ને જાણે એમ જ નિશ્ચય છે. જ્ઞાયક ને જ્ઞાન અભેદ એવો સ્વભાવ છે, જ્ઞાયક ને જ્ઞાન અભેદ એવો સ્વભાવ છે. પર ને જાણું ઠીક લાગે ભ્રમણાનુભૂત છે. નિમિત નૈમિતિક જો લાગે અજ્ઞાન છે, નિમિત નૈમિતિક જો લાગે અજ્ઞાન છે, ક્ષણિક ઉપાદાન જો લાગે એ રીત છે, ક્ષણિક ઉપાદાન જો લાગે એ રીત છે. અકર્તા જ્ઞાયક ને પામવાનો પાઠ છે, અકર્તા જ્ઞાયક ને પામવાનો પાઠ છે. દ્રષ્ટિ અભેદ થઈ દ્રવ્યમાં બેસાય છે, દ્રષ્ટિ અભેદ થઈ દ્રવ્યમાં બેસાય છે. પર ને જાણું ઠીક લાગે ભ્રમણાનુભૂત છે. દ્રષ્ટિ ની દેણ દીધી કહન નો પડકાર છે, દ્રષ્ટિ ની દેણ દીધી કહન નો પડકાર છે. અનુભવ વિધિ દીધી લાલ નો લલકાર છે, અનુભવ વિધિ દીધી લાલ નો લલકાર છે. ભાવથી જો સૌ ભણે રે ભગવાન ભળાય જાય, ભાવથી જો સૌ ભણે રે ભગવાન ભળાય જાય. પામો સૌ સાધરમી સમો શરણ આજ છે, પામો સૌ સાધરમી સમો શરણ આજ છે. પર ને જાણું ઠીક લાગે
જ્ઞાન સુખમાય અચલ દર્શાય સરસ્વતી રે પરમ ઉપકાર નિજ ભાવ.